એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી જ્ઞાનગોષ્ઠીનો વિષય કદાચ થોડો અટપટો લાગે, પણ ખરેખર બહુ જ રોમાંચક છે. વિકાસાત્મક જીવવિજ્ઞાન, એટલે કે આપણે બધા, હા આપણે સૌ, એક સાવ નાના કોષમાંથી કેવી રીતે આટલા જટિલ અને અદ્ભુત સજીવ બની ગયા.
ખરેખર આ સવાલ છે ને જાદુઈ લાગે, પણ એનો જવાબ એમ કે વિજ્ઞાનના નક્કર સિદ્ધાંતોમાં છે, અને આ સમજવું આજે બહુ જરૂરી છે મને લાગે છે.
કેમ, શું લાગે છે?
કારણ કે આ માત્ર બાયોલોજીની વાત નથી રહી હવે, આ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. જન્મજાત ખામીઓ કેમ થાય છે, કેન્સર જેવી બીમારીઓ, અને ભવિષ્યમાં જે સ્ટેમ સેલની વાતો થાય છે ને,
હા હા,
એ બધી તબીબી ક્રાંતિઓ આની સાથે સીધી જોડાયેલી છે.
બરાબર. તો આ સમજવા માટે આપણે આજે લેવિસ વોલ્પર્ટ, એક ખૂબ જ પ્રભાવશાળી વૈજ્ઞાનિક રહ્યા, એમના કામ અને એમના પુસ્તક ડેવલપમેન્ટલ બાયોલોજી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન ના વિચારો પર નજર કરીશું. તો કોણ હતા લેવિસ વોલ્પર્ટ, એમની ઓળખ શું?
લેવિસ વોલ્પર્ટ એ બ્રિટિશ વિકાસાત્મક જીવવિજ્ઞાની હતા, મૂળ દક્ષિણ આફ્રિકાના, અને એ માત્ર લેબમાં કામ કરનારા સંશોધક નહોતા, ખબર છે?
ઓ
હા, એ વિજ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં પણ બહુ માહેર હતા. એમની ખાસ વાત એ હતી કે એમણે પોઝિશનલ ઇન્ફોર્મેશનનો વિચાર આપ્યો.
પોઝિશનલ ઇન્ફોર્મેશન એટલે?
એટલે કે કોષ પોતાના સરનામા પરથી, મતલબ કે ભ્રૂણમાં એ ક્યાં છે, એના આધારે પોતાનું કામ, પોતાનું ભવિષ્ય કેવી રીતે નક્કી કરે છે.
વાહ.
અને આ વિચાર સમજાવવા માટે એમણે પેલું ફ્રેન્ચ ફ્લેગ મોડેલ આપ્યું. એકદમ સરળ પણ બહુ શક્તિશાળી ઉદાહરણ. એમનો અભિગમ જ એવો હતો કે ખાલી વિગતો નહીં, પણ આખી પ્રક્રિયા પાછળનો મૂળભૂત તર્ક શું છે એ પકડતા હતા.
એટલે જાણે કોઈ આર્કિટેક્ટ હોય જે ખાલી બિલ્ડિંગનો નકશો ના આપે, પણ કયા પાયાના સિદ્ધાંતો પર આખી ઇમારત ટકશે એ પણ સમજાવે, એવું કંઈક.
બિલકુલ, એકદમ સાચું પકડ્યું. એમણે વિકાસના આખા ચમત્કારને, એમ કહી શકાય, વૈજ્ઞાનિક તર્કના માળખામાં બહુ સરસ રીતે ગોઠવી દીધો.
તો પછી આ પુસ્તક ડેવલપમેન્ટલ બાયોલોજી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન એ શું કહેવા માંગે છે, એનો મુખ્ય સૂર શું છે?
પુસ્તકનો મુખ્ય હેતુ એ સમજાવવાનો છે કે કેવી રીતે એક ફલિત ઈંડું, એટલે કે ફર્ટિલાઇઝ્ડ એગ, જેમાં બધું આમ ગૂંચવાયેલું લાગે ને શરૂઆતમાં,
હા બરાબર,
તે પોતાની મેળે જ કોઈ બહારની મદદ વગર, પણ અંદરના આનુવંશિક નિયમો અને ભૌતિક સિદ્ધાંતોના આધારે એક સંપૂર્ણ સજીવ તરીકે ગોઠવાઈ જાય છે. સ્વસંગઠન, કોઈ બહારનો ડિઝાઇનર નથી, પણ કોષો પોતે જ બધું સંકલન કરે છે.
પણ કેવી રીતે? મારો મતલબ, એક કોષને કઈ રીતે ખબર પડે કે મારે ચામડી બનવાનું છે, કે ધારો કે આંખનો કોષ, અને એ પણ પાછું યોગ્ય જગ્યાએ જ? આ સવાલ તો થાય જ.
આજ તો પુસ્તકનો કેન્દ્રીય પ્રશ્ન છે, અને વોલ્પર્ટનો મુખ્ય જવાબ છે પોઝિશનલ ઇન્ફોર્મેશન. કોષો વિકાસ પામતા ભ્રૂણમાં પોતાના સ્થાનના આધારે નક્કી કરે છે કે તેમનું ભવિષ્ય શું હશે.
એટલે જાણે દરેક કોષ પાસે એક ઇનબિલ્ટ જીપીએસ હોય, એમ કહી શકાય?
હા, લગભગ એવું જ.
જીપીએસ એટલે કે કોઈ સિગ્નલ મળતું હશે ને, કંઈક તો દિશા સૂચન કરતું હશે.
હા ચોક્કસ, મોર્ફોજન્સ નામના રાસાયણિક સંકેતો દ્વારા. આ રસાયણો છે ને ભ્રૂણમાં એક છેડેથી ફેલાય છે, અને જેમ જેમ દૂર જાય એમ એમ એની માત્રા, એટલે કે કોન્સન્ટ્રેશન, ઘટતી જાય છે.
ઓકે, એક ઢાળ જેવું બને.
બરાબર. અને કોષો આ માત્રાને વાંચીને પોતાનું સ્થાન ઓળખે છે. પુસ્તક આપણને છેક ફળદ્રુપતા, એટલે કે ફર્ટિલાઇઝેશનથી શરૂ કરીને પછી કોષોના ઝડપી વિભાજન, જેને ક્લીવેજ કહેવાય, અને પછી આવે છે ગેસ્ટ્રુલેશન. આ બહુ જ નિર્ણાયક તબક્કો છે.
ગેસ્ટ્રુલેશન, વોલ્પર્ટ એને જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય કહે છે, એમ તમે કહ્યું.
હા,
જન્મ, લગ્ન કે મૃત્યુ નહીં, પણ ગેસ્ટ્રુલેશન, આ તો થોડું શું કહેવાય, વિચિત્ર લાગે છે.
હા, સામાજિક રીતે વિચિત્ર લાગે, પણ જૈવિક દ્રષ્ટિએ એ સાચું છે. કારણ કે આ એ તબક્કો છે જ્યાં શરીરની મૂળભૂત રચનાનો પાયો નખાય છે.
ઓહ.
પુસ્તક પછી આગળ સમજાવે છે કે આ પાયા પર આખું બાંધકામ કેવી રીતે થાય છે, એટલે કે પેટર્ન ફોર્મેશન, શરીરની ભાત કેવી રીતે બને, પેલું ફ્રેન્ચ ફ્લેગ મોડેલ એ સમજાવે, પછી આનુવંશિક ટૂલકીટની વાત આવે, હોક્સ જનીનો વગેરે, પછી કોષો કઈ રીતે વિશિષ્ટ બને છે, ડિફરન્સિએશન, અને છેલ્લે આકાર કેવી રીતે ધારણ કરે છે, મોર્ફોજેનેસિસ.
મોર્ફોજેનેસિસ,
હા, જેમાં કોષોનું હલનચલન થાય, આકાર બદલાય અને જરૂર પડે તો અમુક કોષોનું મૃત્યુ પણ થાય. એપોપ્ટોસિસ.
ચલો આમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થાય? ફર્ટિલાઇઝેશન પછી શું થાય છે?
ફર્ટિલાઇઝેશનથી એક કોષ બને જેને ઝાયગોટ કહેવાય. પછી શરૂ થાય છે ક્લીવેજ, એટલે કે ખૂબ ઝડપી કોષ વિભાજન. કોષોની સંખ્યા બમણી થતી જાય પણ ભ્રૂણનું કદ ખાસ વધતું નથી.
અચ્છા.
આનાથી બ્લાસ્ટ્યુલા નામનો કોષોનો એક પોલો દડો બને. અહીં સુધી આમ તો બધા કોષો સરખા લાગે, પણ અંદર ખાને કોષો પોતાના સ્થાન પ્રમાણે થોડા થોડા અલગ ગુણધર્મો મેળવવાનું શરૂ કરી દે છે.
અને પછી આવે પેલો સૌથી મહત્વપૂર્ણ સમય, ગેસ્ટ્યુલેશન. એમાં શું થાય છે બરાબર?
ગેસ્ટ્યુલેશનમાં મોટો ફેરફાર આવે છે, ધરમમૂળથી ફેરફાર. કોષો ખાલી વિભાજન નથી પામતા પણ મોટા પાયે હલનચલન કરીને પુનઃ ગોઠવાય છે. પેલો જે પોલો દડો હતો ને, એ અંદરની તરફ વળવાનું શરૂ કરે છે અને ત્રણ મુખ્ય પળ બનાવે છે.
ત્રણ પળ કયા કયા?
એક તો એક્ટોડર્મ, જેમાંથી આગળ જતા ચામડી અને જ્ઞાનતંત્ર બનશે. બીજું મેસોડર્મ, જેમાંથી સ્નાયુ, હાડકા, લોહી વગેરે બનશે. અને ત્રીજું એન્ડોડર્મ, જેમાંથી પાચનતંત્ર અને શ્વસનતંત્ર બનશે.
ઓકે.
અને આ જ સમયે શરીરની મુખ્ય દિશાઓ પણ નક્કી થાય છે. માથું કઈ બાજુ, પૂંછડી કઈ બાજુ, પીઠ કઈ બાજુ, પેટ કઈ બાજુ, આ બધું અહીં જ નક્કી થાય.
એટલે આ મૂળભૂત નકશો છે.
હા, જો આ તબક્કે કંઈ ગડબડ થાય તો પછી ગંભીર જન્મજાત ખામીઓ થઈ શકે છે. જેમ કે પેલી સ્પાઇના બિફીડાની વાત કરી હતી, જેમાં કરોડરજ્જુની નળી બરાબર બંધ નથી થતી, એ ગેસ્ટ્યુલેશન સમયની સમસ્યા છે.
ઓ, એટલે આટલું બધું મહત્વનું છે? આ પાયો જ અહીં નખાય છે એમ કહેવાય. પણ પછી આ અલગ અલગ પડ બની ગયા, એના કોષોને પોતાનું ચોક્કસ કામ કેવી રીતે સોંપાય છે? અહીં પેલું GPS અને ફ્રેન્ચ ફ્લેગ મોડલ આવે ખરું ને?
બરાબર. હવે આવે છે પેટર્ન ફોર્મેશન, જે પોઝિશનલ ઇન્ફોર્મેશન પર આધાર રાખે છે. વોલ્પર્ટનું ફ્રેન્ચ ફ્લેગ મોડલ આ સમજવા માટે બહુ જ સરસ છે. કલ્પના કરો કે કોષોની એક લાઇન છે અને એ લાઇનના એક છેડેથી મોર્ફોજન નામનું રસાયણ નીકળે છે અને ફેલાય છે. હવે સ્વાભાવિક છે કે જે કોષો છેડાની નજીક હશે ત્યાં આ રસાયણની સાંદ્રતા વધુ હશે
અને જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ઓછી થતી જશે.
એક ઢાળ બન્યો, ગ્રેડિયન્ટ. હા, બરાબર, એક ગ્રેડિયન્ટ બન્યો. હવે કોષો આ સાંદ્રતાને માપે છે, જાણે એમની પાસે કોઈ મીટર હોય, અને એના આધારે નક્કી કરે છે કે શું બનવું. જેમ ફ્રેન્ચ ધ્વજમાં ત્રણ રંગના પટ્ટા હોય છે, વાદળી, સફેદ, લાલ, તેમ કોષો પણ નક્કી કરેલા સ્તર એટલે કે થ્રેશોલ્ડ પ્રમાણે પ્રતિક્રિયા આપે.
દાખલા તરીકે,
માનો કે જ્યાં સાંદ્રતા ખૂબ જ વધારે છે ત્યાંના કોષો વાદળી બનવા માટે જરૂરી જનીનો ચાલુ કરે, જ્યાં સાંદ્રતા મધ્યમ છે ત્યાં સફેદ બનવા માટેના જનીનો ચાલુ કરે, અને જ્યાં સાવ ઓછી સાંદ્રતા છે ત્યાં લાલ બનવા માટેના જનીનો ચાલુ કરે.
એટલે એક સાદા રાસાયણિક સિગ્નલના તફાવતથી જ કોષોને ખબર પડી જાય કે પોતે ક્યાં છે અને શું કરવાનું છે. આ તો ખરેખર અદ્ભુત રીતે સરળ અને તાર્કિક છે. આમાં કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ કેમિસ્ટ્રી અને લોજિક છે.
એકદમ. આ જ વોલ્પર્ટની સુંદરતા છે. એમણે જટિલ દેખાતી પ્રક્રિયા પાછળની આ સરળતા શોધી કાઢી. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ વાદળી, સફેદ, લાલ બનવા માટેના જનીનો કયા છે અને શું એ દરેક પ્રાણીમાં સાવ અલગ જ હોય?
અહીં પેલી આનુવંશિક ટૂલકિટ અને ઇવો ડેવોની વાત આવે છે, બરાબર? મને યાદ છે તમે શરૂઆતમાં કહ્યું હતું કે માખી અને માણસમાં પણ અમુક જનીનો સમાન હોય છે. શું આ એ જ છે?
હા, આ જ. અને આ કદાચ સૌથી વધુ આશ્ચર્ય પમાડે એવો ભાગ છે ઇવોલ્યુશનરી ડેવલપમેન્ટલ બાયોલોજી, ટૂંકમાં ઇવો દેવો. સંશોધનમાં એવું જાણવા મળ્યું કે વિકાસને નિયંત્રિત કરતા જે મુખ્ય જનીનો છે, જેને આપણે ટૂલકિટ કહી શકીએ,
હા,
તે મોટાભાગના પ્રાણીઓમાં માખીથી લઈને માણસ સુધી આશ્ચર્યજનક રીતે સમાન છે.
શું વાત કરો છો?
હા, આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હોક્સ જનીનો. આ જનીનોનો એક સમૂહ છે જે શરીરના મુખ્ય ભાગોની ઓળખ નક્કી કરે છે, માથાથી પૂંછડી સુધી ક્રમમાં.
રોકો એક મિનિટ. તમે એમ કહો છો કે જે જનીન, માનો કે માખી, નક્કી કરે કે એની પાંખ ક્યાં ઉગશે, એ જ પ્રકારનું જનીન મારામાં નક્કી કરે કે મારા હાથ ક્યાં હશે? શું આ ખરેખર સાચું છે?
લગભગ એવું જ. કદાચ એક્ઝેક્ટ એ જ જનીન નહીં, પણ એ જ પરિવારના એ જ પ્રકારના જનીનો. જે હોક્સ જનીનો માખીમાં એના શરીરના અલગ અલગ ભાગોનો ક્રમ નક્કી કરે છે, તે જ પ્રકારના હોક્સ જનીનો આપણામાં કરોડરજ્જુના મણકા, પાસળીઓ અને હાથપગ જેવા અંગોનો ક્રમ અને સ્થાન નક્કી કરવામાં મદદ કરે છે.
બાપરે,
આનો અર્થ એ નથી કે આપણે માખી જેવા છીએ, પણ એનો અર્થ એ છે કે ઉત્ક્રાંતિએ લાખો કરોડો વર્ષો પહેલાં જે મૂળભૂત ઓજારો બનાવ્યા હતા, જે ટૂલ કિટ બનાવી હતી, તે જ ટૂલ કિટનો ઉપયોગ નવા નવા ફેરફારો સાથે અલગ અલગ પ્રાણીઓ બનાવવા માટે કર્યો છે.
વાહ, એટલે કુદરતે જાણે એક જ પ્રકારના લેગો બ્લોક્સ વાપર્યા છે ને, એનાથી જ માખી બનાવી, માછલી બનાવી અને માણસ પણ બનાવ્યો. આ તો જીવનની એકતાનો જબરદસ્ત પુરાવો કહેવાય.
ખરેખર આ સમજ આપણને ઉત્ક્રાંતિ કેવી રીતે કામ કરે છે તેની બહુ ઊંડી દ્રષ્ટિ આપે છે. મોટાભાગના તફાવતો સાવ નવા જનીનો બનવાથી નથી આવતા, પણ આ જૂના સમાન જનીનો ક્યારે વપરાય છે, ક્યાં વપરાય છે અને કેટલા પ્રમાણમાં વપરાય છે એના નિયમનમાં ફેરફાર થવાથી આવે છે.
સારું, તો હવે સ્થિતિ એવી છે કે કોષોને ખબર પડી ગઈ કે તેઓ ક્યાં છે, એટલે કે પોઝિશનલ ઇન્ફોર્મેશન મળી ગઈ, અને શું બનવાનું છે તે માટેના જનીનો પણ નક્કી થઈ ગયા, જેમ કે હોક્સ અને બીજા. હવે આગળ શું? શરીરનો નક્કર આકાર કેવી રીતે બને છે?
હવે બે મુખ્ય પ્રક્રિયાઓ થાય છે, એકદમ મહત્વની. પહેલી છે કોષ ભિન્નતા, એટલે કે સેલ ડિફરન્સિએશન. આમાં શું થાય કે કોષો પોતાના નક્કી થયેલા કાર્ય માટે એકદમ વિશિષ્ટ બની જાય છે.
એટલે કે?
એટલે કે સ્નાયુનો કોષ સ્નાયુ જેવા પ્રોટીન બનાવે અને સંકોચાવાયું શીખે. જ્ઞાનતંતુનો કોષ ચેતા સંકેતો મોકલવા માટે લાંબો અને પાતળો બને. એકવાર કોષ આ રીતે સ્પેશિયલાઇઝ થઈ જાય, પછી સામાન્ય સંજોગોમાં તે પાછો ફરી શકતો નથી કે બીજું કંઈ બની શકતો નથી. અને જો આ નિયમ તૂટે, જો કોષો અનિયંત્રિત રીતે વિભાજન પામવા માંડે અને પોતાની મૂળ ઓળખ ગુમાવી દે, તો તે કેન્સર જેવી ગંભીર સ્થિતિ સર્જી શકે છે.
ઓહ, એટલે કેન્સર એ વિકાસના નિયમોનો ભંગ છે એમ કહી શકાય?
હા, ઘણીવાર એવું જ હોય છે. વિકાસની પ્રક્રિયામાં જે નિયંત્રણો હોય છે એ તૂટી જાય છે.
સમજાયું. અને બીજી પ્રક્રિયા કઈ હતી?
બીજી છે મોર્ફોજેનેસિસ, એટલે કે શરીરને તેનો અંતિમ ઘાટ આપવો, આકાર આપવો. આ ખાલી કોષોની સંખ્યા વધારવાની વાત નથી.
તો શું છે?
આમાં કોષો સ્થળાંતર કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પોતાનો આકાર બદલે છે, એકબીજા સાથે ચોક્કસ રીતે જોડાય છે, પેશીઓ બનાવે છે, અને ક્યારેક જરૂર મુજબ અમુક કોષો આપઘાત પણ કરે છે.
આપઘાત? કોષો પોતાને મારી નાખે શું કામ?
હા, આને એપોપ્ટોસિસ અથવા પ્રોગ્રામ્ડ કોષ મૃત્યુ કહે છે, અને આ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આપણા હાથની આંગળીઓ જે છૂટી છે ને,
હા,
એ એટલા માટે છે કે શરૂઆતમાં ભ્રૂણમાં આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે, જાળી જેવી. પછી આ વચ્ચેના કોષોનું એપોપ્ટોસિસ દ્વારા મૃત્યુ થાય છે, અને ત્યારે જ આંગળીઓ છૂટી પડે છે.
અરે વાહ.
જો આ પ્રક્રિયા ન થાય તો આંગળીઓ જોડાયેલી રહી જાય એવી જન્મજાત ખામી પણ જોવા મળે છે. એટલે આ પણ શરીરના શિલ્પકામનો, એને ઘાટ આપવાનો એક જરૂરી ભાગ છે.
આખી પ્રક્રિયા ખરેખર અકલ્પનીય લાગે છે. એક કોષથી શરૂ કરીને આટલી જટિલ સુંદર રચના, અને તે પણ મોટે ભાગે ભૂલ વગર. ચાલો આમાંથી થોડા મુખ્ય સંદેશાઓ તારવીએ. પહેલો તો મને લાગે છે પેલો GPS વાળો મુદ્દો, પોઝિશનલ ઇન્ફોર્મેશન.
હા, એ સૌથી મુખ્ય છે. કોષો અંધારામાં કામ નથી કરતા. તેઓ પોતાના સ્થાનિક પર્યાવરણમાંથી, એટલે કે રાસાયણિક સંકેતોમાંથી, પોતાની ઓળખ અને કાર્ય નક્કી કરે છે. આખા શરીરમાં કોઈ એક કમાન્ડ સેન્ટર નથી જે બધું કંટ્રોલ કરતું હોય.
પણ બધું સ્થાનિક નિયમો અને સંવાદથી ચાલે છે.
બરાબર. આ સ્વસંગઠન, સેલ્ફ ઓર્ગેનાઇઝેશનનો સિદ્ધાંત છે. ટ્રાફિકની જેમ મોટે ભાગે કોઈ સેન્ટ્રલ કંટ્રોલર વગર પણ ગાડીઓ ચાલ્યા કરે છે.
બીજો પેલો લેગો બ્લોક્સ વાળો વિચાર, સાર્વત્રિક આનુવંશિક ટૂલ કિટ, ઇવો ડેવો. આપણે બધા જીવો નાના મોટા મૂળભૂત રીતે એક જ પ્રકારના જેનેટિક સાધનો વાપરીએ છીએ. આ વિચાર ખરેખર આપણને નમ્ર બનાવે છે અને જીવન પ્રત્યે આદર વધારે છે, નહીં?
એકદમ. જીવનની એકતા દર્શાવે છે. અને ત્રીજું, પેલું ગેસ્ટ્યુલેશનનું મહત્વ. જીવનનો એ શરૂઆતનો અદૃશ્ય તબક્કો જૈવિક રીતે કેટલો બધો નિર્ણાયક છે. જેમ આપણે કહીએ છીએ ને કે મકાનનો પાયો મજબૂત હોવો જોઈએ, એમ સ્વસ્થ જીવન માટે ગેસ્ટ્યુલેશનનું સફળ થવું ખૂબ જરૂરી છે.
વોલપોટના કેટલાક વાક્યો કે વિચારો ખરેખર યાદ રહી જાય તેવા છે, જેમ કે પેલું, જન્મ લગ્ન કે મૃત્યુ નહીં પણ ગેસ્ટ્યુલેશન એ તમારા જીવનનો ખરેખર સૌથી મહત્ત્વપૂર્ણ સમય છે. આ સાંભળીને પહેલીવાર તો નવાઈ જ લાગે, પણ જૈવિક સત્ય તો કદાચ એ જ છે.
હા, ચોક્કસ. બીજો વિચાર, કોષો જાણે છે કે તેમનું કાર્ય શું છે કારણ કે તેઓ તેમના સ્થાનને ઓળખે છે, જાણે તેમની પાસે GPS હોય. આ વિકાસની પ્રક્રિયાને કોઈ રહસ્યમય જાદુ મેટાડીને એક તાર્કિક, સમજી શકાય તેવી પ્રણાલી તરીકે રજૂ કરે છે.
અને ત્રીજું, માખી અને હાથીનો વિકાસ એક જ પ્રાચીન પદ્ધતિના વિવિધ રૂપો છે. સમાન આનુવંશિક ટૂલકીટનો ઉપયોગ સહેજ અલગ રીતે થાય છે. આ આખી ઇવોડેવોની ફિલોસોફીનો સાર છે, વિવિધતામાં એકતા.
હા, એ મહત્વનો સવાલ છે.
મને લાગે છે સૌથી મોટો ફાયદો સ્વાસ્થ્ય અને રોગની સમજમાં છે. જન્મજાત ખામીઓ શા માટે થાય છે, એના મૂળ કારણો શું હોઈ શકે એ સમજાય. કેન્સરને, જેમ આપણે વાત કરી, વિકાસના નિયમોના ભંગ તરીકે જોઈ શકાય. આ સમજ કદાચ ભવિષ્યમાં એની સારવાર માટે નવી દિશાઓ ખોલી શકે.
અને પેલી રીજનરેટિવ મેડિસિનની વાત, એ તો બહુ આશાસ્પદ લાગે છે. શું આપણે ખરેખર ભવિષ્યમાં ક્ષતિગ્રસ્ત અંગો ફરી બનાવી શકીશું?
સિદ્ધાંતો એ જ કહે છે. સ્ટેમ સેલ થેરેપી આ જ દિશામાં કામ કરે છે. જો આપણે બરાબર સમજી શકીએ કે શરીર કુદરતી રીતે પેશીઓને અને અંગો કેવી રીતે બનાવે છે, જે આપણને વિકાસાત્મક જીવવિજ્ઞાન શીખવે છે, તો પછી આપણે પ્રયોગશાળામાં તે પ્રક્રિયાનું અનુકરણ કરીને ક્ષતિગ્રસ્ત ભાગોને સુધારવા કે બદલવામાં મદદ કરી શકીએ.
કયા કયા રોગોમાં આ ઉપયોગી થઈ શકે?
ઘણી બધી શક્યતાઓ છે. હૃદયરોગ, ડાયાબિટીસ, પાર્કિન્સન, કરોડરજ્જુની ઈજાઓ, આ બધામાં તેની સંભાવના દેખાઈ રહી છે. અલબત્ત હજી ઘણો લાંબો રસ્તો કાપવાનો છે, પણ પાયો આ જ્ઞાન પર રચાયો છે.
આ ઉપરાંત મને લાગે છે કે IVF, ક્લોનિંગ, જીનેટિક એન્જિનિયરિંગ જેવી નવી ટેકનોલોજી વિશે પણ આપણે વધુ માહિતગાર બનીને ચર્ચા કરી શકીએ. આ બધા નૈતિક અને સામાજિક મુદ્દાઓ પણ ઊભા કરે છે.
બિલકુલ.
તો એના પર કોઈ અભિપ્રાય બાંધતા પહેલા તેની પાછળનું વિજ્ઞાન સમજવું ખૂબ જરૂરી છે.
એકદમ સાચી વાત. આ જ્ઞાન આપણને વધુ જાણકાર અને કદાચ વધુ જવાબદાર નાગરિક બનાવે છે.
આજની આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી રસપ્રદ શીખ કઈ રહી તો એ હતી કે આપણી અને માખી જેવા દેખીતી રીતે સાવ જ અલગ લાગતા જીવો વચ્ચે આટલી ઊંડી આનુવંશિક સમાનતા છે. પેલી ટૂલકીટવાળી વાત મારા મગજમાં ખરેખર રહી ગઈ છે.
અને મને એ બાબતે ખૂબ પ્રભારિત કરી કે ગેસ્ટ્યુલેશન જેવો દેખીતો સાધો લાગતો તબક્કો કેટલો બધો નિર્ણાયક છે, અને કેવી રીતે આ પાયાનું વિજ્ઞાન, આ ફંડામેન્ટલ રિસર્ચ સીધું જ આપણી તબીબી સારવારો અને ભવિષ્યની આશાઓ સાથે જોડાયેલું છે. આ ખરેખર વિજ્ઞાનની શક્તિ દર્શાવે છે ને?
ચોક્કસ. છેલ્લે એક વિચાર જે મારા મનમાં ઘૂમી રહ્યો છે તે એ છે કે જો વિકાસ આટલો બધો સ્થાનિક સંકેતો અને કોષોના પર્યાવરણ પર આધાર રાખતો હોય, તો શું આપણી આસપાસના પર્યાવરણમાં જે ફેરફારો થઈ રહ્યા છે, જેમ કે પ્રદૂષણ, રસાયણોનો વધતો ઉપયોગ, શું એ ગર્ભાવસ્થા દરમિયાન વિકાસ પામતા ભ્રૂણ પર સૂક્ષ્મ પણ લાંબા ગાળે ગંભીર અસરો ન કરતા હોય? શું આપણે એ દિશામાં પૂરતું ધ્યાન આપી રહ્યા છીએ?
આ ખૂબ જ મહત્વનો અને ચિંતાનો વિષય છે. વિકાસની પ્રક્રિયા અત્યંત નાજુક હોય છે અને ખૂબ જ ચોક્કસ સમયે મળતા સંકેતો પણ નિર્ભર હોય છે. બાહ્ય પરિબળો, ખાસ કરીને અમુક રસાયણો, આ સંકેતોમાં વિક્ષેપ પાડી શકે છે, જેને એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ પણ કહેવાય છે.
ઓહ.
અને તેની લાંબા ગાળાની અસરો શું હોઈ શકે તે વિશે હજુ ઘણું જાણવાનું અને સંશોધન કરવાનું બાકી છે. પણ હા, આ એક એવો વિસ્તાર છે જ્યાં વિકાસાત્મક જીવવિજ્ઞાનની સમજ આપણને પર્યાવરણીય સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બનાવી શકે છે. ખરેખર આ દિશામાં વધુ સંશોધન અને જાગૃતિની ખૂબ જરૂર છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક્સ્ટ્રા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.